એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા વિષયમાં એમ કે ઊંડા ઉતરી રહ્યા છીએ જે રહસ્ય, ઘણી બધી ગેરસમજ અને હા, ક્યારેક તો ભારે આકર્ષણથી ઘેરાયેલો છે. કબાલા.
નમસ્કાર. હા, બરાબર કહ્યું. કબાલા વિશે તો કેટલીય વાતો આમ તેમ સાંભળવા મળે છે, ખાસ કરીને પેલું પોપ કલ્ચરમાં. નહીં, લાલ દોરો, અમુક સેલિબ્રિટીઝ પણ એની વાત કરે છે.
હા, એ જ. પણ ઘણીવાર શું થાય છે કે આ બધી ઉપરછલી વાતો છે ને, એના વાસ્તવિક ઊંડાણ અને જે ઐતિહાસિક મહત્વ છે એને ક્યાંક ઢાંકી દે છે.
ચોક્કસ. અને એટલે જ આજનો આપણો પ્રયાસ રહેશે કે એ સુપરફિશિયલ બાબતોથી થોડું આગળ વધીએ. યહૂદી રહસ્યવાદનો આજે પ્રાચીન અને સાચું કહું તો જટિલ પ્રવાહ છે એને સમજવાની કોશિશ કરીએ.
અને આ સમજવા માટે આપણો આધાર છે જોસેફ ડાન, એમના સંશોધન અને લખાણોનો સારાંશ. તેઓ આ વિષયના એમ કહી શકાય કે મુખ્ય વિદ્વાનોમાંના એક હતા. આપણો હેતુ એ જ છે કે કબાલાને એની સાચી ઐતિહાસિક અને બૌદ્ધિક પીઠિકામાં મૂકીને જોઈએ.
હા, અને એ સમજવું એટલા માટે પણ જરૂરી છે કે જુઓ, કબાલા ખાલી અમુક ગુપ્ત રીતિરિવાજો નથી. એણે તો સદીઓથી યહૂદી વિચારધારા, એમના ધર્મ, એમની સંસ્કૃતિને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે.
એટલે જે લોકપ્રિય છવી છે એની પાછળની વાસ્તવિકતા જોવામાં જોસેફ ડાન આપણને મદદ કરી શકે એમ છે.
બિલકુલ, એમનો અભ્યાસ આપણને એ દિશામાં લઈ જાય છે.
સરસ. તો ચાલો ને શરૂઆત લેખકથી જ કરીએ. જોસેફ ડાન કોણ હતા અને કબાલા જેવા ગહન વિષય પર એમનું પ્રદાન શું ગણાય?
જોસેફ ડાન, જેમનું જીવન 1935થી 2011 સુધી રહ્યું, એ 20મી સદીના છેલ્લા દાયકાઓ અને 21મી સદીની શરૂઆતના યહૂદી રહસ્યવાદ અને મધ્યકાલીન યહૂદી વિચારના એમ સમજો કે ટોચના અધિકારીઓમાંના એક હતા.
અચ્છા.
તેઓ જેરુસેલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં એક બહુ જ પ્રતિષ્ઠિત પદવી ધરાવતા હતા. ગેરશોમ શોલેમ પ્રોફેસર ઓફ જુઈશ મિસ્ટિસિઝમ. અને ગેરશોમ શોલેમ પોતે, એમને તો આધુનિક કબાલા અભ્યાસના સ્થાપક જ માનવામાં આવે છે.
ઓહ, એટલે ડાન એક રીતે શોલેમના બૌદ્ધિક વારસદાર કહેવાય. એમની અભ્યાસ પદ્ધતિમાં શું ખાસ હતું?
એમની સૌથી મોટી ખાસિયત એમ કહી શકાય એ એમનો શૈક્ષણિક અને બિનસાંપ્રદાયિક અભિગમ હતો. એટલે કે તેઓ કબાલાને એક ઇતિહાસકાર તરીકે, એક ગ્રંથોના વિવેચક તરીકે જોતા હતા, કોઈ ધાર્મિક ગુરુ કે આસ્થાવાનની દ્રષ્ટિથી નહીં.
સમજાયું.
એમણે 60થી વધુ પુસ્તકો લખ્યા, સેંકડો લેખો લખ્યા, અને આ બધામાં એમનો મૂળ હિબ્રુ અને અરામિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ અને વર્ષોનું સંશોધન દેખાય છે. એટલે જ તેઓ કબાલાને પેલી લોકપ્રિય, સહેલી બનાવી દેવાની વૃત્તિથી દૂર રહી શક્યા અને એની જટિલતા, એનો ઐતિહાસિક વિકાસ એ બધું ચોકસાઈથી રજૂ કરી શક્યા.
બહુ રસપ્રદ વાત. તો હવે સીધા વિષય પર આવીએ. ડાનના મતે આ કબાલા છે શું? શું એ કોઈ ચોક્કસ સિદ્ધાંત છે, ફિલોસોફી છે?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે ડાન વારંવાર સ્પષ્ટ કરે છે. કબાલા કોઈ એક અખંડ સ્થિર વસ્તુ નથી એમ વિચારવું જ ભૂલ છે.
અચ્છા.
એના બદલે એને યહૂદી રહસ્યવાદી અને ગુપ્ત પરંપરાઓનો એક સમૂહ ગણવો જોઈએ. અને કેવો સમૂહ? તો કે ગતિશીલ, જટિલ અને જે સદીઓ દરમિયાન ઐતિહાસિક રીતે બદલાતો રહ્યો છે, વિકસતો રહ્યો છે. એને એક વહેતા પ્રવાહ જેવો ગણો તો વધુ યોગ્ય રહેશે. સમય અને સંજોગો પ્રમાણે એણે જુદા જુદા રૂપ લીધા છે.
તો પછી ડેનના લખાણોનો મુખ્ય હેતુ શું હતો? ખાલી ઇતિહાસ સમજાવવો?
ના, ખાલી ઇતિહાસ નહીં. એમનો મુખ્ય ધ્યેય હતો કબાલા વિશે જે પ્રચલિત ખ્યાલો છે અને ઘણીવાર તો એનું વ્યાપારીકરણ થયું છે એને પડકારવાનો. ખાસ કરીને પેલી ધારણા કે એ તો બસ સ્વસુધારણા માટેની કોઈ સહેલી ગાઈડબુક જેવું છે.
હા, એવું ઘણું સંભળાય છે.
બરાબર. ડેન એને યહૂદી ધર્મની અંદર જ ઊંડા મૂળ ધરાવતી ગ્રંથો પર આધારિત અને ઘણીવાર તો ધર્મશાસ્ત્રને દ્રષ્ટિએ ક્રાંતિકારી કહી શકાય એવી ચળવળ તરીકે રજૂ કરવા માંગતા હતા. મતલબ કે વાસ્તવિક ઐતિહાસિક કબાલા શું છે અને આજે એના જે વિકૃત સ્વરૂપો જોવા મળે છે એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો એમનો મુખ્ય હેતુ હતો.
સમજાયું. તો આપણે આજના આ મંથનમાં કયા કયા પાસાઓ પર ધ્યાન આપીશું?
આપણે એક રીતે તો કાળક્રમ પ્રમાણે જઈશું, એટલે કે પ્રાચીન સમયમાં એના મૂળ ક્યાં હતા, ત્યાંથી શરૂ કરીને મધ્યયુગીન યુરોપમાં એનો ઉદય કેવી રીતે થયો,
હા,
પછી સ્પેનનો સુવર્ણયુગ અને એનો મુખ્ય ગ્રંથ ઝોહર, ત્યાર પછી સેફાર્ડમાં લુરિયાની કબાલાનો વિકાસ કેવી રીતે થયો, પૂર્વી યુરોપમાં હાસિડિઝમનો ફેલાવો અને છેલ્લે આધુનિક સમયમાં એની શું સ્થિતિ છે.
અને પેલા મુખ્ય સિદ્ધાંતો જેમ કે સેફિરોટ અને ટિકુન, એની પણ વાત કરીશું?
હા, ચોક્કસ. એ મુખ્ય ખ્યાલોને પણ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું.
સરસ. તો ચાલો શરૂ કરીએ એના પ્રાચીન મૂળથી. શું કબાલા શબ્દ પ્રાચીન યહૂદી ગ્રંથોમાં મળે છે?
જો, કબાલા શબ્દ સીધો એ અર્થમાં તો નહીં, પણ ડેને સમજાવે છે કે કબાલાના ઉદય પહેલા પણ યહૂદી ધર્મમાં રહસ્યવાદી પરંપરાઓ તો હતી જ, જેમ કે એક હતી મરકાવાહ રહસ્યવાદ.
મરકાવાહ, એ શું હતું?
એ બાઇબલમાં જે પ્રબોધક એઝેકિયલ છે એમને થયેલા દૈવી રથના દર્શન પર આધારિત હતી. એમાં જે સાધકો હતા એ લોકો ધ્યાન દ્વારા સ્વર્ગીય ક્ષેત્રોની યાત્રા કરવાનો પ્રયાસ કરતા. એમનો ધ્યેય ઈશ્વરના સિંહાસન સુધી પહોંચવાનો રહેતો.
અચ્છા, અને પેલું બીજું એક પુસ્તક છે ને, સેફર યત્ઝેરા.
હા, બરાબર. સેફર યત્ઝેરા એટલે રચનાનું પુસ્તક. આ પણ એક પ્રાચીન અને ઘણો રહસ્યમય ગ્રંથ છે. એ શું કહે છે? તો કે હિબ્રુ વર્ણમાળાના જે 22 અક્ષરો છે અને 10 આદિકાળની સંખ્યાઓ, જેને એ સેફિરોટ કહે છે, એના સંયોજનથી આખી સૃષ્ટિ કેવી રીતે બની એ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
પણ આ બધું હજુ કબાલા નહોતું, ખરું ને? આ તો એનો પાયો કહી શકાય.
બિલકુલ. ડાન એ વાત પર બહુ ભાર મૂકે છે કે આ બધી પરંપરાઓ મહત્વની છે, પણ એ પોતે કબાલા નથી. એ કબાલાના વિકાસ માટે જરૂરી ભૂમિકા તૈયાર કરે છે. સાચો કબાલા, મતલબ કે જે સ્વરૂપ આજે આપણે જાણીએ છીએ, એનો ઉદ્ભવ તો 12મી-13મી સદીમાં યુરોપમાં થયો.
યુરોપમાં? ક્યાં?
જર્મનીમાં હસીદેઈ અશ્કેનાઝ જેવા અત્યંત ધર્મનિષ્ઠ જૂથો હતા. એ લોકો તપસ્યા, નૈતિક શુદ્ધતા, એના પર ભાર મૂકતા. પણ કબાલાનો મુખ્ય વિકાસ થયો દક્ષિણ ફ્રાન્સ, એટલે કે પ્રોવેન્સ અને ખાસ કરીને સ્પેનમાં.
અને ત્યાં કયો ગ્રંથ મુખ્ય બન્યો?
ત્યાં સેફરહા બહિર, એટલે કે તેજસ્વીતાનું પુસ્તક નામનો ગ્રંથ સામે આવ્યો. ઘણા વિદ્વાનો આને પહેલો સાચો કબાલાવાદી ગ્રંથ ગણે છે. અને અહીંથી જ પેલા 10 સેફિરોટનો સિદ્ધાંત વધુ વ્યવસ્થિત રીતે રજૂ થવા લાગ્યો.
આ સેફિરોટની વાત વારંવાર આવે છે, એ શું છે? જરા સરળ શબ્દોમાં સમજાવશો?
હા, ચોક્કસ. સેફિરોટ એ કબાલાનો બહુ જ મૂળભૂત ખ્યાલ છે. એને આમ સમજો, એક છે અનંત, અજાણ, નિર્ગુણ ઈશ્વર, જેને કબાલામાં આઈન સોફ કહેવાય છે, જેનો અર્થ થાય અસીમ.
હા,
હવે આ અસીમ તત્વ મર્યાદિત સૃષ્ટિ સાથે કેવી રીતે સંબંધ બાંધે, કેવી રીતે પ્રગટ થાય, તો એના માટે 10 ગુણો, શક્તિઓ અથવા પ્રકાશો છે. એ જ સેફિરોટ. એ 10 જુદી જુદી રીતે ઈશ્વર પોતાની જાતને વ્યક્ત કરે છે એમ કહી શકાય.
અચ્છા, એટલે ઈશ્વરના 10 પાસા જેવા.
બરાબર. એ સમયે જે મહાન યહૂદી ફિલોસોફર હતા માઇમોનાઇડ્સ, એમનો ઈશ્વરનો ખ્યાલ બહુ તર્કસંગત હતો, અલિપ્ત, સંપૂર્ણ, એકરૂપ. એનાથી આ જુદો વિચાર હતો. કબાલાએ ઈશ્વરને વધુ ગતિશીલ, બહુપક્ષીય, આંતરિક રીતે જટિલ અને સંબંધ બાંધતા અસ્તિત્વ તરીકે રજૂ કર્યા.
એટલે જાણે ભગવાનનું વ્યક્તિત્વ વધુ જીવંત બતાવ્યું.
અહીંથી જ વાત સ્પેનના સુવર્ણ યુગ અને ઝોહર તરફ વળે છે, જે કદાચ કબાલાનો સૌથી પ્રખ્યાત ગ્રંથ ગણાય છે.
ચોક્કસપણે. સેફર હા ઝોહર એટલે પ્રકાશનું પુસ્તક. આ 13મી સદીના અંતભાગમાં સ્પેનમાં પ્રગટ થયો અને જોત જોતામાં કબાલાનો મુખ્ય આધારસ્તંભ બની ગયો.
એની કોઈ ખાસ વાત?
એની એક બહુ રસપ્રદ વાત એ છે કે એ સ્યુડો એપિગ્રાફિક છે. મતલબ કે એના લેખક તરીકે બીજી સદીના બહુ પ્રખ્યાત રબ્બી હતા શિમોન બાર યોહાઈ, એમનું નામ આપવામાં આવ્યું છે. પણ
આધુનિક વિદ્વાનો અને જોસેફ ડાન પણ એમાં સહેમત છે કે એના મુખ્ય રચયિતા તો 13મી સદીના સ્પેનિશ કબાલાવાદી મોસેસ ડિલિયોન હતા. પેલો પ્રાચીન હોવાનો દાવો કદાચ એને વધુ અધિકૃતતા આપવા માટે કર્યો હશે.
અને ઝોહર માં શું છે, શું શીખવે છે?
ઝોહર મુખ્યત્વે તો તોરા એટલે કે યહૂદી ધર્મના જે પવિત્ર ગ્રંથ છે એના પર એક વિસ્તૃત પ્રતીકાત્મક અને રહસ્યમય ભાષ્ય છે. એ બાઇબલની જે કથાઓ છે, આજ્ઞાઓ છે, એને ખાલી ઐતિહાસિક ઘટનાઓ કે નિયમો તરીકે નથી જોતો.
તો કઈ રીતે જુએ છે?
એને દૈવી દુનિયામાં એટલે કે પેલા સેફિરોટની અંદર જે ગતિવિધિઓ ચાલે છે, એમના જે આંતરિક સંબંધો છે, એના રૂપક તરીકે રજૂ કરે છે. એ આઇન્સ ઓફ અસીમ તત્વ, દસ સેફિરોટ, જેને ઈશ્વરનો નકશો કહી શકાય, શેખીના ઈશ્વરનું સ્ત્રીલિંગ, અંતર્નિહિત પાસું, જે ઘણીવાર સૃષ્ટિમાં દેશ નિકાલની સ્થિતિમાં મનાય છે, અને સિત્રાચરા બીજી બાજુ એટલે કે અનિષ્ટનું ક્ષેત્ર જેવા મુખ્ય ખ્યાલોને બહુ વિસ્તારથી સમજાવે છે.
અને અહીં થ્યુર્જીનું ખ્યાલ પણ આવે છે, તમે કહ્યું. એ શું છે, એનો અર્થ શું?
થ્યુર્જી,
હા, એ ઝોહર અને પછીના કબાલાનો એક અત્યંત ક્રાંતિકારી અને કેન્દ્રીય વિચાર છે. થ્યુર્જી એટલે મૂળભૂત રીતે એવો સિદ્ધાંત કે આપણા કાર્યોની એટલે કે માણસોના કાર્યોની સીધી અસર ઉપર દૈવી જગતમાં પડે છે.
શું વાત કરો છો, આપણા કામની અસર ભગવાન પર?
હા, એમ જ સમજો ને. ખાસ કરીને યહૂદી ધાર્મિક આજ્ઞાઓ છે, જેને મિત્સવોત કહેવાય છે, એનું યોગ્ય રીતે પાલન કરવાથી પેલા સેફિરોટ વચ્ચે સંવાદિતા સ્થપાય છે. શેખીનાહને એના દેશની કાલમાંથી મુક્ત થવામાં મદદ મળે છે અને આખું દૈવી બંધારણ જાણે મજબૂત બને છે.
મતલબ કે આપણી પ્રાર્થના, આપણા રોજિંદા સારા કામો, એ ખરેખર બ્રહ્માંડની સમતુલાને અસર કરે છે. આપણે ખાલી જોનારા નથી, પણ આ દૈવી નાટકના સક્રિય ભાગીદાર છીએ.
બિલકુલ, આજ થ્યુર્જીનો સાર છે. માણસ ખાલી ઈશ્વરની રચના નથી, પણ એ ઈશ્વરની આંતરિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે, દૈવી જગતમાં સુધારો લાવી શકે છે. આનાથી માનવ જીવન અને જે ધાર્મિક આચરણ છે એને ગજબનું વૈશ્વિક મહત્વ મળી ગયું. આ ખરેખર બહુ શક્તિશાળી વિચાર છે. પછી પેલી ઘટના બની 1492માં સ્પેનમાંથી યહૂદીઓની હકાલપટ્ટી થઈ, એ તો બહુ મોટી દુર્ઘટના હતી. એની કબાલા પર શું અસર થઈ?
એ ઘટનાએ ખરેખર યહૂદી જગતને હચમચાવી દીધું. એના પરિણામે ઘણા કબાલાવાદીઓ અને બીજા યહૂદીઓ પેલેસ્ટાઇનમાં, જે સેફાર્ડ શહેર છે, ત્યાં આવીને વસ્યા, અને ત્યાં 16મી સદીમાં કબાલાનો એક નવો અને અત્યંત પ્રભાવશાળી તબક્કો શરૂ થયો. એ લુરિયાનિક કબાલા તરીકે ઓળખાય છે.
લુરિયાનિક કોના નામ પરથી?
એનું નામ રબ્બી આઇઝેક લુરિયા પરથી પડ્યું છે. એમને પ્રેમથી અરી એટલે કે સિંહ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
અને આ અરી સાહેબે શું નવું આપ્યું? એમનો ક્રાંતિકારી વિચાર શું હતો?
લુરિયાએ સૃષ્ટિ, અનિષ્ટ અને મુક્તિ વિશે એક અદ્ભુત અને, સાચું કહું તો, બહુ જ જટિલ એવો કોસ્મિક ડ્રામા રજૂ કર્યો. એણે યહૂદી વિચારધારા પર બહુ ઊંડી અસર છોડી. એના મુખ્ય 3 તબક્કા છે એ સમજવાય રહેવા છે.
હા, જણાવો.
પહેલો છે છિમત્સુમ, એટલે કે સંકોચન. લુરિયાના મતે સૃષ્ટિની શરૂઆત પહેલા અનંત ઈશ્વર, પેલો એન્સોફ, એ બધે જ હતો. હવે સૃષ્ટિ માટે જગ્યા કરવી હોય તો એમણે જાણે પોતાની જાતને અંદરની તરફ સંકોચી લીધી. એનાથી એક પ્રાથમિક ખાલીપો રચાયો.
ઓકે, ભગવાને જગ્યા કરી. પછી
બીજો તબક્કો છે શેવિરાત હાકેલિમ, એટલે કે પાત્રોનું તૂટવું. આ જે ખાલીપો રચાયો એમાં ઈશ્વરીય પ્રકાશ રેડવામાં આવ્યો. એને 10 પાત્રો કે વાહિનીઓમાં સમાવવાનો હતો, જે પેલા સેફિરોટને અનુરૂપ હતા. પણ થયું એવું કે આ દૈવી પ્રકાશ એટલો બધો તીવ્ર હતો કે નીચેના 7 પાત્રો એને ઝીલી ન શક્યા અને તૂટી ગયા. આ એક વૈશ્વિક દુર્ઘટના હતી એમ સમજો.
બાપરે, પાત્રો તૂટી ગયા, અને આ તૂટવાનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે જે ઈશ્વરીય પ્રકાશના પવિત્ર તણખા હતા એ આ તૂટેલા પાત્રોમાંથી છટકી ગયા. અને ક્યાં ગયા? તો કે આ ભૌતિક જગતમાં પદાર્થોની છાલ હોય ને, જેને કલીપોત કહે છે, એમાં ફસાઈ ગયા. આ કલીપોત જ અનિષ્ટ અને અંધકારનું મૂળ બન્યા.
ઓહ, એટલે અનિષ્ટ કોઈ અલગ શક્તિ નથી, પણ પવિત્રતાનું છૂટા પડીને ફસાઈ જવું છે.
બરાબર સમજ્યા. આ જ જગતમાં જે અંધાધૂંધી દેખાય છે, દુઃખ છે, અપૂર્ણતા છે, એનું મૂળ કારણ આ શેવિરા એટલે કે તૂટવામાં છે, લુરિયાના મતે.
તો સિમચુમ એટલે ભગવાને જગ્યા કરી, શેવિરા એટલે એ પ્રક્રિયામાં કંઈક ભાંગતૂટ થઈ જેનાથી દુનિયા અપૂર્ણ બની. અને પછી ત્રીજો તબક્કો કયો?
ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો છે ટિકુન. એનો અર્થ થાય પુનઃસ્થાપન અથવા સુધારણા. અહીં જ માણસનો રોલ, એનું મિશન મુખ્ય બને છે. ટિકુન ઓલામ એટલે જગતનું સમારકામ કરવું.
આપણું કામ કેવી રીતે?
આપણું એટલે કે માનવતાનું કામ એ છે કે આપણા સારા કાર્યો દ્વારા, પ્રાર્થના દ્વારા અને ખાસ કરીને પેલી ધાર્મિક આજ્ઞાઓના પાલન દ્વારા આ ભૌતિક જગતમાં જે પવિત્ર તણખા ફસાયેલા છે એમને શોધીને મુક્ત કરવાના છે અને એમને પાછા એમના મૂળ દૈવી સ્ત્રોત સુધી પહોંચાડવાના છે. આમ કરવાથી આપણે આ તૂટેલા વિશ્વને ફરીથી જોડવામાં, મૂળ દૈવી સંવાદિતાને પાછી સ્થાપવામાં મદદ કરીએ છીએ.
અરે વાહ, આ તો અદ્ભુત વાત છે. આ વિચારધારાએ તો પેલા યહૂદી દેશ નિકાલ અને એમના જે દુઃખો હતા એને પણ એક સાવ નવો જ અર્થ આપી દીધો હશે ને? મતલબ એ સજા નહીં પણ એક વૈશ્વિક જવાબદારી બની ગઈ.
બિલકુલ, લુરિયાની કબાલા હે પીડા અને દેશ નિકાલને ખાલી સહન કરવાની વસ્તીમાંથી સક્રિય રીતે વિશ્વના ઉદ્ધાર માટેના એક મિશનમાં ફેરવી દીધા. દરેક યહૂદી પોતાના રોજબરોજના જીવનમાં યોગ્ય આચરણ કરીને આ વૈશ્વિક સમારકામ એટલે કે ટિકુનમાં ભાગીદાર બની શકે છે. આ વિચાર ખૂબ જ શક્તિશાળી સાબિત થયો.
આ લુરિયાની કબાલાના જટિલ વિચારો પછી આપણે 18મી સદીના પૂર્વી યુરોપમાં હાસિડિઝમ તરફ આવીએ છીએ. એનો કબાલા સાથે શું સંબંધ હતો?
હાસિડિઝમ, જેના સ્થાપક રબ્બી ઇઝરાયેલ બેન એલિયઝર હતા, જેમને બાલ શેમ તોવ એટલે કે સારા નામનો સ્વામી તરીકે ઓળખવામાં આવે છે, એમને શું કર્યું? તો કે લુરિયાને કબાલાના જે ગહન અને ઘણીવાર ગુપ્ત રખાતા સિદ્ધાંતો હતા એને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા અને એને લોકોના આંતરિક અનુભવનો ભાગ બનાવ્યા.
ઓહ, એટલે એક રીતે લોકશાહીકરણ કર્યું એમ કહી શકાય. ગહન વિચારો સામાન્ય માણસના અનુભવમાં ઉતાર્યા.
હા, બરાબર એ જ. હાસિડિઝમે દેવેકૂત પર ભાર મૂક્યો. દેવેકૂત એટલે શું? તો કે રોજિંદા જીવનની દરેક ક્ષણમાં, દરેક કામમાં ભગવાન સાથે જીવંત જોડાણ અનુભવવું. એમણે પેલી કઠોર તપસ્યાને બદલે આનંદ પર ભાર મૂક્યો. ઉત્સાહથી પ્રાર્થના કરવી, જીવનની સામાન્ય પ્રવૃત્તિઓમાં પણ પવિત્રતા શોધવી, આ બધી વાતો પર ભાર મૂક્યો.
અને પેલો સાદિક, એ કોણ?
હા, એ પણ મહત્વનું છે. સાદિક એટલે પ્રબુદ્ધ હાસિદિક નેતા. એમની ભૂમિકા બહુ કેન્દ્રીય બની. એ પોતાના અનુયાયીઓ માટે જાણે ભગવાન અને સામાન્ય માણસ વચ્ચેની કડી જેવા હતા. એટલે આમ જુઓ તો કબાલાના રહસ્યો એક મોટા લોક આંદોલનનો આધાર બન્યા.
અને આધુનિક સમયમાં શું થયું કબાલાનું? શું એનો પ્રભાવ ઓછો થઈ ગયો?
હા, 19મી સદીમાં યુરોપમાં જે જ્ઞાનોદય થયો, તર્કવાદ આવ્યો, બિનસાંપ્રદાયિકતા વધી, એના કારણે કબાલા જેવી રહસ્યવાદી પરંપરાઓનો પ્રભાવ ઘટ્યો તો ખરો. એને ઘણીવાર અંધશ્રદ્ધા તરીકે જોવામાં આવી. પણ
શું?
પણ 20મી સદીમાં ગેરશોમ શોલેમ અને પછી એમના જ પગલે જોઝેફ ડાન જેવા વિદ્વાનો આવ્યા, જેમણે ઐતિહાસિક અને વિવેચનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કબાલાના ગંભીર શૈક્ષણિક અભ્યાસને ફરીથી જીવંત કર્યો.
પણ આજે જે પોપ કબાલા જોવા મળે છે, પેલા લાલ દોરા, સેલિબ્રિટી ફોલોઅર્સ, એના વિશે ડાન જેવા વિદ્વાનોનું શું માનવું હતું?
ડાન અને એમના જેવા જે ગંભીર અભ્યાસુઓ છે ને, એ લોકો એની સખત ટીકા કરે છે. એમનું માનવું છે કે આ જે આધુનિક લોકપ્રિય સ્વરૂપો છે ને, એ ઘણીવાર કબાલાને એના મૂળ યહૂદી સંદર્ભમાંથી સાવ તોડી નાખે છે.
મૂળ સંદર્ભ એટલે?
એટલે એની ભાષા હિબ્રુ, અરામેક, એના ગ્રંથો તોરા, તાલમુદ, ઝોહર, એના કાયદા હલાખા, એની ધાર્મિક વિધિઓ, એનો સમુદાય, આ બધું કાઢી નાખો અને એને ખાલી થોડી ટેકનિક, થોડા પ્રતીકો કે સ્વસહાયના સૂત્રોમાં ફેરવી દો તો શું થાય?
એનું ઊંડાણ જતું રહે.
બરાબર. એની વાસ્તવિક ધર્મશાસ્ત્રીય ગહનતા, એનું નૈતિક માળખું, એની ઐતિહાસિક જટિલતા બધું જ નષ્ટ પામે છે. એ મૂળ વસ્તુનું એક છીછરું અનુકરણ બનીને રહી જાય છે.
સમજાયું. તો હવે આટલી બધી ઊંડી ચર્ચા પછી જો આપણે જોસેફ ડાનના અભ્યાસમાંથી કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો એ કયા હોઈ શકે?
હા, કેટલાક મુખ્ય મુદ્દાઓ ચોક્કસ છે. પહેલું તો ઐતિહાસિક ઉત્ક્રાંતિ. એ સમજવું કે કબાલા સ્થિર નથી, એ સતત વિકસતી પરંપરા છે. ઇતિહાસના પડકારોના જવાબમાં એ બદલાતી રહી છે. બીજું, પૌરાણિક ધર્મશાસ્ત્ર. કબાલાએ તર્કની સાથે સાથે રૂપક, પ્રતીક, પૌરાણિક કથાઓનો ભરપૂર ઉપયોગ કર્યો. શેના માટે? તો કે ઈશ્વરના આંતરિક જીવન અને સૃષ્ટિ સાથેના એના સંબંધને સમજાવવા માટે.
ત્રીજું
છે થિયોસોફી અને થિયુર્જી, એટલે કે ખાલી ઈશ્વરના સ્વભાવને જાણવું એટલું જ નહીં, એ થિયોસોફી, પણ આપણા માનવ કાર્યો દ્વારા એ દૈવી ક્ષેત્રને પ્રભાવિત કરવું, એ થિયુર્જી. આ મારસની સક્રિય ભૂમિકા પર ભાર મૂકે છે, જે કબાલાની ખાસિયત છે.
અને પેલું અનિષ્ટ ને દેશ નિકાલવાળું?
હા, એ ચોથો મુદ્દો, અનિષ્ટ અને દેશ નિકાલનો અર્થ. કબાલાએ, ખાસ કરીને લુરિયાએ, અનિષ્ટને સૃષ્ટિની શરૂઆતની દુર્ઘટનાનું પરિણામ ગણાવ્યું અને માનવ દુઃખને ટિકુન એટલે કે સમારકામના મિશન સાથે જોડી દીધું. આનાથી પીડા અને મુશ્કેલીઓને એક નવો જ અર્થ મળ્યો.
અને છેલ્લો મુદ્દો,
અને પાંચમો, જે આજે બહુ પ્રસ્તુત છે, પ્રમાણિકતા અને સંદર્ભનું મહત્વ. અધિકૃત કબાલા એના યહૂદી મૂળ અને સંદર્ભથી અલગ નથી. એને સાર્વત્રિક બનાવવાની કોશિશ ઘણીવાર એના સાચા સ્વરૂપને બગાડી નાખે છે, એને છીછરું બનાવી દે છે.
દાનના કામમાંથી કેટલાક વિચારો ખરેખર એવા છે જે યાદ રહી જાય. જેમ કે પેલું, કબાલા કોઈ એક સિદ્ધાંત નથી, પણ વિવિધ રહસ્યવાદી ચળવળો અને સાહિત્ય પરંપરાઓનો સંગ્રહ છે.
આ સિદ્ધિ વાત એની જટિલતા સ્વીકારવાની કરે છે.
બરાબર. અને બીજો એક વિચાર મને બહુ ગમ્યો, કે કબાલાવાદીઓ યહૂદી કાયદાને બદલવા નહોતા માંગતા, પણ રહસ્યવાદી ચેતનાથી તેને અંદરથી રૂપાંતરિત કરવા માંગતા હતા.
આ બતાવે છે કે રહસ્યવાદ અને પરંપરા સાથે રહી શકે છે, જરૂરી નથી કે હંમેશા ટકરાય.
અને ઝોહર વિશે પણ એક સરસ વાત છે. ઝોહરની સફળતા તેના પ્રાચીન હોવાના દાવાને કારણે નહીં, પરંતુ તેની અસાધારણ સાહિત્યિક પ્રતિભા અને ધર્મશાસ્ત્રીય સર્જનાત્મકતાને કારણે હતી. એટલે કે ગ્રંથની પોતાની તાકાત મહત્વની છે.
હા, બિલકુલ. અને લુરિયાને કબાલા વિશેનો આ વિચાર તો ખરેખર પ્રભાવશાળી છે. લુરિયાને કબાલા હે યહૂદી દેશ નિકાલને સજામાંથી વૈશ્વિક મિશનમાં ફેરવી દીધો. તૂટેલા વિશ્વમાં પવિત્ર તણખા એકત્રિત કરવાનું કાર્ય. આ નકારાત્મકતાને સકારાત્મક ધ્યેયમાં બદલવાની ગજબની ક્ષમતા બતાવે છે.
અને છેલ્લે, આધુનિક સમય માટે ચેતવણી જેવો વિચાર, કબાલાને તેના યહૂદી મૂળ, ભાષા અને આચરણથી અલગ કરીને સમજી શકાતું નથી. તેને સાર્વત્રિક બનાવવાનો પ્રયાસ તેના ઊંડાણને છીછરું બનાવે છે. સંદર્ભ કેટલો જરૂરી છે આના પરથી સમજાય.
હા, આ બધા વિચારો કબાલાની જે સમૃદ્ધિ છે અને જે જટિલતા છે એને બરાબર ઉજાગર કરે છે.
આ બધા વિચારો ગહન તો છે જ, પણ શું આપણા સામાન્ય જીવન માટે, રોજબરોજના જીવન માટે આમાંથી કોઈ પ્રેરણા કે બોધપાઠ લઈ શકાય?
હા, ચોક્કસ લઈ શકાય. પહેલું તો વિચારો કઈ રીતે વિકસે છે એ સમજવું. જુઓ, કબાલાનો ઇતિહાસ આપણને બતાવે છે કે કોઈ પણ વિચારધારા હોય, પછી એ ધાર્મિક હોય કે સામાજિક, એ સમય સાથે કેવી રીતે બદલાય છે, વિકસે છે, એ સ્થિર નથી હોતી.
બીજું
વિવેચનાત્મક દૃષ્ટિ કેળવવી. આજે માહિતીનો ધોધ વહે છે નહીં, ત્યારે સાચું જ્ઞાન શું છે અને લોકપ્રિય સરળીકરણ કે માર્કેટિંગ શું છે, એ બે વચ્ચેનો ભેદ પારખવો બહુ જ જરૂરી છે. કોઈ પણ માહિતી આવે તો એનો સ્ત્રોત શું છે, એનો હેતુ શું છે, એવા સવાલ પૂછતા શીખવું જોઈએ.
અને પેલું ટિકુનનો વિચાર, સમારકામનો, એ કેવી રીતે ઉપયોગી થાય?
હા, એ ત્રીજો બોધપાઠ છે, મુશ્કેલીમાં અર્થ શોધવો. લુરિયાનિક ટિકુનનો વિચાર આપણને એ શીખવી શકે કે જીવનમાં જે મુશ્કેલીઓ આવે, તૂટફૂટ થાય, નિષ્ફળતા મળે, એ અંત નથી, એ સુધારણા માટે, પુનઃનિર્માણ માટે, વિકાસ માટેની એક તક પણ હોઈ શકે છે. આ એક પોઝિટિવ દૃષ્ટિકોણ આપે છે, જાણે કે આપણી આસપાસ જે કંઈ તૂટેલું છે એને સુધારવાની જવાબદારી આપણી પણ છે, ભલે નાના પાયે હોય.
અને થિયુર્જીનો સિદ્ધાંત કે આપણા કામની અસર થાય છે.
વ્યાપક જવાબદારીનો અહેસાસ. થિયર્જીનો વિચાર, ભલે એનો સંદર્ભ રહસ્યવાદી છે, પણ એ આપણને યાદ અપાવે છે કે આપણી નાની નાની પસંદગીઓ, આપણા નાના નાના કામોની પણ અસર આપણા તાત્કાલિક વર્તુળની બહાર દૂર સુધી થઈ શકે છે. આ આપણને વધુ નૈતિક રીતે સભાન અને જવાબદાર બનવા પ્રેરે છે. આપણું દરેક કામ ગણાય છે.
તો આજના આખા મંથન પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે કબાલા વિશે મારી જે સમજ હતી એ કેટલી બધી અધૂરી હતી. આપણે જે પોપ્યુલર છબી જોઈએ છીએ એ તો બસ ઉપરની સપાટી છે, એની નીચે તો ઇતિહાસ, તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાનો એક આખો મોટો અને જટિલ સાગર છુપાયેલો છે. એની ઊંડાઈ જાણીને ખરેખર આશ્ચર્ય થયું.
અને મારા માટે મુખ્ય શીખ એ રહી કે કોઈ પણ પરંપરા હોય કે વિચારધારા હોય એને સાચી રીતે સમજવી હોય તો એનો ઐતિહાસિક સંદર્ભ અને એનું મૂળભૂત માળખું સમજવું કેટલું અનિવાર્ય છે. જોસેફ ડાનનું કામ આપણને એ જ શીખવે છે કે ઉપરછલ્લી રીતે અપનાવી લેવાને બદલે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ અને જટિલતાને સ્વીકારવી જોઈએ. કબાલા ખાલી ભૂતકાળનો વિષય નથી, પણ વિચારો કઈ રીતે વિકસે છે અને સંસ્કૃતિમાં એના અર્થ કઈ રીતે બદલાય છે એ સમજવા માટે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
અને આજના મંથન પરથી એક વિચાર એ પણ મનમાં આવે છે કે જો કબાલા જેવા ગહન વિષયને તેના મૂળ સંદર્ભમાં જ સમજવો આટલો જરૂરી હોય તો શું આપણે બીજી સંસ્કૃતિઓ અને પરંપરાઓના જે આધ્યાત્મિક વિચારો છે એમને પણ આ જ રીતે એમના પોતાના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, માત્ર ઉપરછલ્લા અનુકરણને બદલે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?
હા, ચોક્કસપણે એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.